કોઈ પણ વ્યક્તિના જીવનમાં પોતાનું સ્વજન, પોતાનો આત્મીય જ્યારે અલગ પડવાનું હોય, જુદા પડવાનું હોય, ત્યારે કઈ પીડા થાય, કયું દર્દ થાય. સુમંદજીએ સંદેશો આપી દીધા પછી પોતાની વ્યથા, પોતાનું દર્દ મહારાજ દશરથજીની પાસે વ્યક્ત કરતા કહ્યું, રઘુકુલ તિલક ચલે. આમ ઘણી બધી વાતો અને ઘણો બધો સંદેશ આપ્યા પછીથી લક્ષ્મણજી સીતાજી સહિત એમણે ગંગા પાર ઉતરવા માટે પ્રયાણ કર્યું. એ બીજી ચલે, બસ એ પ્રમાણે મારાથી અંતર વધવા માંડ્યું. રઘુકુલ તિલક ચલે એહી ભાંતિ, બસ આ રીતે પોતાના દ્રઢ પ્રતિજ્ઞા, પોતાના માર્ગમાં, પોતાના કર્મમાં સહેજ પણ વિચલિત થયા સિવાય સુમંતજીને પણ વધારે દ્રષ્ટિ નથી આપી. છેલ્લે તુરત ચલે, સીતાજીની જે કંઈ વાત હતી, જે કંઈ એમનો વ્યવહાર હતો, પ્રણામ વંદનનો, એ બધું જ કર્યું. પછી તરત જ કેવટને આજ્ઞા કરી ચાલ, અને કેવટને આજ્ઞા મળી એટલે તરત જ એને તુરત એ નાવ ચલાવી. એણે નાવને ચલાવવાની હંકારી, બસ આ રીતે રઘુકુલ તિલક ચલે, બસ એ રીતે એમણે પ્રસ્થાન કર્યું. હું શું કહું, અને હું એકલો કિનારે ઉભો ઉભો પોલીસ ઠાડી સુકાઈ ગયેલા ઝાડના ઠૂંઠવાની ઠૂંઠાની માફક ઉભો રહેતો, જોતો રહ્યો ઉભો રહીને, જળ બની દેખી રહ્યો, બસ દેખત રહ્યો. હું તો જોઈ જ રહ્યો કે આ શું, જે અકલ્પ્ય બાબત જે પોતાને સોંપ્યો હોય એની ક્ષમતા પ્રમાણે, અને ક્ષમતા પ્રમાણે એ સફળ ન થાય, હું તો આંખો ફાડીને જોઈ જ રહ્યો. અને શેની માફક, કુલીસ ભરી છા, જળની માફક, સુકાયેલા વૃક્ષના ઠૂંઠાની માફક ત્યાં ઉભો ઉભો મેં જોયા કર્યું. નહીતર કોકે ટોકે, અલ્યા ઉભો ઉભો શું જોયા કરું છું, અક્કલ નથી. ઉભો ઉભો જોઈ રહ્યો છું, આપણે ટોકીએ છીએ, બસ એ સ્થિતિ સુમંતજીની. તો મારી દશા કેવી રીતે એનું વર્ણન કરું છું. આમ પોતાના શરીરનું વજન પોતાના પગ ન ઉચકી શકે, થાકી જાય. સામાન્ય સંજોગોમાં આપણો પોતાનો ભાર, આપણા શરીરનો ભાર આપણને નહીં લાગે, પણ જ્યારે કોઈ એવી પરિસ્થિતિ હોય ને, ત્યારે માણસ આમ પગ ઉપર હાથ ટેકવી અને હરવેરેને બેસે કે હા હે ભગવાન, એમ કરી. આમ સુમંતજી, મેં આપણ કહો, મારી વ્યથા હું કેવી રીતે કહું. જેમ મહારાજ આપને પ્રણામ કરીને સીતારામ ને લક્ષ્મણજી ચાલ્યા ને, તે વખતે આપની જે દશા હતી એનું વર્ણન આપ નથી કરી શકતા, એ વેદના આપે સહન નથી કરી શકતા. અને એ જ પ્રમાણે મારી પણ એની એ જ દશા થઈ, એનું વર્ણન શું કરું. મેં આપની કેમ કહો, કરે મનની અંદર જે વ્યથા, પીડા, ક્લેશ, એની માટે કોઈ શબ્દ નથી, જીભ ઉપડવા તૈયાર નથી. જીભને પણ થાક લાગ્યો છે ભગવાનના વિયોગનો, બોલવાની શક્તિ એનામાં નથી રહી, ચાલવાની નહીં, ઉભા રહેવાની નહીં, માથે હાથ મુદી દોય લોચન. જેમ આપણે કહીએ ને, અર્જુન સૃજમ શશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસા, ભગવાને કહ્યું કે તારું આ કર્મ છે તું કર, ત્યારે રથના પાછળના પગથિયા ઉપર જઈને લમણે હાથ દઈ ધનુષ બાણ મૂકી દઈને બેસી ગયો. એમ મેં આપને કિમી કહો કલેશ. બસ ભગવાનને જતા જોઈને હું પણ ભાંગી પડ્યો, માણસ ભાંગી પડ્યો. એનું હામ ન રે કે શું કરું, એનું મગજ કામ ના કરે. કઈ રીતે વર્ણન કરી શકું મારી એ સ્થિતિ, મારી એ દશાનું મને પોતાને સમજ સૂચતું નથી. ત્યાં જે મારી સ્થિતિ અવદશા થઈ એ તો હું એકલો જ જાણું છું. મેં જે સહન કર્યું છે મારી જીભને પણ ખબર નથી એ કેવી રીતે વર્ણન કરવાની હતી. જીભ તો મોઢામાં બંધ હતી અને હું ભગવાનની સામે ગંગા કિનારે ઉભી રહ્યો. મેં આપન કિમી કહો કલેશ. બસ હવે તો એટલું જ કહીશ કે આપે મને જે કામ સોંપ્યું હતું, સેવા આપી હતી, એ ન કરી શક્યો. પણ દશરથજીએ માગ્યું છે શું? સુમંત કહો શું સમાચાર છે? આને બનહી કે બનહી સીધાએ વનમાંથી લઈને આવ્યા કે બારોબાર વનમાં આગળ નીકળી ગયા? આ બે પ્રશ્નો હતા મારા દશરથજીના. સુમંતજીએ ઉત્તર આપવાની અંદર એટલો બધો વિલંબ કર્યો. કરે શું? કોઈ પણ વ્યક્તિને અમુક સમાચાર આપવાના હોય ને ત્યારે જાણી બુજીને વિલંબ કરીએ થાય છે. ઉભા રહો, હમણાં નહીં, ઉતાવળ ના કરશો, જલ્દી સમાચાર આપશો નહીં. એક તો એટેક આવી ગયેલો છે અને હોસ્પિટલમાં દાખલ કરેલા છે, આ સમાચાર હમણાં આપશો છે ને પ્રમાણે. એમ સુમંતજીના જવાબની અંદર અપેક્ષા હતી કે મહારાજ દશરથજીને સુમંતજી લઈને આવ્યા, પણ મૂકીને આવ્યો છું એ વાત હજુ એમણે એમના મોઢામાંથી કાઢી નથી. બધો સંદેશો આપ્યો, વાતો કરી, ફલાણા માટે આમ કહ્યું, આના માટે આમ કહ્યું, પ્રજા માટે આ સંદેશો, ગુરુજી માટે આ સંદેશો મોકલ્યો છે, માતાઓ માટે આ સંદેશો, આપને પણ સંદેશો મોકલ્યો છે, ભરતને માટે પણ સંદેશો આ છે, અને લક્ષ્મણજીએ જે વાત કરી એ કે છે કોઈને વાત કરશો નહીં, અને છેલ્લે સીતાજીની પણ વાત કરી. હવે નથી લઈને આવ્યો એ વાત કહેવામાં જીભ ઉપડતી નથી. બસ રામને તો લઈને નથી આવ્યો, આપની જે અપેક્ષા હતી કે સુમંત ચાર દિવસ વન બતાડી અને પાછા લઈને આવજે આ ત્રણેયને, પણ પ્રભુ જીવતો રહ્યો છું. કેમ? કે આપે મને સેવા સોંપેલી હતી, આપની આજ્ઞા મારે પાળવાની હતી, પણ રામના વિયોગની અંદર જો આપનો સંદેશો લઈને આવવાની વાત ન હોત ને તો હું પાછો ન ફરી શક્યો હોત. પણ જે સ્વપ્નેહુ નિજ ધર્મ ન ડોલે એવા સેવકો હતા. અસબિચારી સુચિ સેવક બોલે, જે સાચા અને પવિત્ર સેવકો મંત્રીઓ હતા, એમાંનો સુમંત હતા. તો એ સંદેશાને માટે બહુ સ્પષ્ટ વસ્તુ છે. સુમંતજી પણ એક પવિત્ર અને વફાદાર સેવક છે, અને આપે કહ્યું હતું કે સંદેશો લઈને આવજો કે એમને લઈને આવજો, એટલે આપની આજ્ઞાને પાળવા માટે જીવતો રહ્યો છું. જીવત રહેવ, અને જીવતો શા માટે રહ્યો એ આપે આપને મારે સંદેશો પહોંચાડવાનો હતો, અને એટલા ખાતર જ હું જીવતો રહ્યો છું. બાકી મારી પરિસ્થિતિ તે વખતની જે હતી એ તો ભગવાન સ્વયં જાણે છે.